તારીખ 2/5/1996 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 150 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 84
શ્રી સમયસર કલશ ટીકા નિર્જરાધિકારમાં 150 નિર્જરાધિકારમાં સમ્યક દ્રષ્ટિની નિર્જરાને દર્શાવ્યું છે. વ્રત પછતાણ કંઈ નહીં હોવા છતાં પણ અને બહારની પરિસ્થિતિ પૂર્વકર્મના ઉદયગત હોવા છતાં પણ અંતરંગ શુદ્ધતાને લીધે સમ્યક દ્રષ્ટિને સદાય નિર્જરા થાય છે અને બાહ્ય પરિસ્થિતિ જોઈને જીવ સમ્યક દ્રષ્ટિની અસાધના ન કરી લે છે અને સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ યથાર્થ સમજી શકે એવા હેતુથી આ અધિકાર લખાયેલો છે. બાહ્ય દ્રષ્ટિવાળાને આ અધિકાર સમજવો કઠણ પડે એવો વિષય છે, પણ તત્વદ્રષ્ટિએ આ વસ્તુ સમજવા જેવી છે અને તો તે આત્માને ઉપકારી થાય એવી વાત છે. અનાદિથી બાહ્ય દ્રષ્ટિથી ધર્મના સાધન કર્યા છે, પરિણામે પરિભ્રમણમાં કાંઈ ફરક પડ્યો નથી, ભવચક્રનો એકે આંટો પડ્યો નથી. એટલે આવી તાત્વિક વાતો આચાર્યદેવોએ બહુ કરુણા કરીને પ્રતિપાદન કરી છે. શાર્દુલ વિક્રી છે 150 પણ સહિત અહીં કોઈ પ્રશ્ન કરે છે કે સમ્યક દ્રષ્ટિથી પરિણામથી શુદ્ધ છે, ત્યારે તો પ્રશ્ન મૂક્યો છે કે સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામ શુદ્ધ છે, ભલે શુદ્ધ હોય તથાપિ પંચેન્દ્રિય વિષય ભોગવે છે, પાંચે ઇન્દ્રિયોના વિષયનો ભોગવતો એને છે, તો પછી ત્યાં તેને વિષયને ભોગવતા કર્મનો બંધ છે કે નથી? આ મારો પ્રશ્ન છે. ભલે પરિણામથી શુદ્ધ હોય પણ પંચેન્દ્રિયના વિષય ભોગવતાની જે ક્રિયા છે એને કારણે એ બંધાય કે ન બંધાય, એને બંધન થાય કે ન થાય, આ મારો પ્રશ્ન છે. સમાધાન આમ છે કે કર્મનો બંધ નથી, સુખી વાત કરી, કેમ કે પરિણામે બંધ છે, ક્રિયાએ બંધ નથી. જેવા પરિણામ હોય એવું બંધ કે અબંધપણું પામે. જો પરિણામમાં શુદ્ધતા છે એમ તમે સ્વીકારતા હો કે શૂન્ય દ્રષ્ટિના પરિણામ શુદ્ધ છે, તો શુદ્ધ પરિણામે કરીને બંધ કેમ હોય? સવાલ એટલો થાય કે ક્રિયા છે એ અશુદ્ધ ક્રિયા છે, પરિણામ શુદ્ધ છે અને ક્રિયા અશુદ્ધ છે, ઉપાદાન શુદ્ધ છે અને નિમિત્ત અશુદ્ધ છે, આમ છે. બંધ શેનાથી છે કે બંધ ઉપાદાનના પરિણામથી છે, ક્રિયાથી નથી. જો ક્રિયાથી બંધ હોય તો ડાક્ટરને સજા કરવી પડે, લોહીવાળી છરી એના હાથમાં હોય અને શરીર કાપેલું હોય માણસનું, અને એ શરીર કાપતા કાપતા માણસ મરી જાય તો ડાક્ટરને ખૂનની સજા થવી જોઈએ. પણ ક્રિયાથી બંધ નથી, ત્યાં પણ આશય અને પરિણામ જોવામાં આવે છે. અને વગર ક્રિયાએ પણ બંધ થાય કે ન થાય, આપણે ઉલટી વાત લઈએ કે પરિણામ શુદ્ધ હોય, શુદ્ધ ન હોય, અશુદ્ધ હોય અને ક્રિયા ન હોય, તાંદુલિયા મચ્છની જેમ, તો એને બંધ થાય કે ન થાય? તો કે થાય, ક્રિયાની જરૂર નથી બંધ થવામાં, પરિણામની જરૂર છે. તો બંધ યોગ્ય પરિણામ થયા માટે તેને બંધ થયો, આમ છે. જેવા પરિણામ કરે એ પ્રકારે બંધ કે અબંધપણાને પામે, આ ચોખ્ખે ચોખ્ખો સિદ્ધાંતો આ છે અને તે યથાર્થ છે, એમ છે, તે યથાર્થ છે. શુભ ક્રિયા અને પરિણામ અશુભ હોય કે ન હોય, શુભ ક્રિયા વખતે પરિણામ અશુભ હોય કે ન હોય, ભગવાનની પૂજા કરતા કરતા કે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા કરતા અશુભ ઉપયોગ થાય તો શું થાય? શુભ બંધ થાય કે અશુભ બંધ થાય? અશુભ બંધ થાય, ક્રિયા શુભ છે, બંધ અશુભ થાય. એમ અહીંયા ક્રિયા શુભ હોય કે અશુભ હોય પણ પરિણામ શુદ્ધ છે તો બંધ નથી, એટલે એમ જવાબ આપ્યો. એમણે સીધો જવાબ આપ્યો છે, દલીલ પછી કરશે, પણ ચોખ્ખો જવાબ એમ આપી દીધો કે કર્મનો બંધ એને નથી. કોઈ કર્મનો બંધ નથી, શુદ્ધ પરિણામે કોઈ કર્મનો બંધ નથી, અબંધ પરિણામ છે માટે કોઈ કર્મનો બંધ નથી. એમ ક્રિયાથી બંધ નથી એમ કે પરિણામથી બંધ છે. શુભ પરિણામ હોય તો શુભ બંધ થાય, પછી ક્રિયા અશુભ નહીં હોય તો પણ, અશુભ પરિણામ હોય તો અશુભ બંધ થાય ભલે ક્રિયા શુભ નહીં હોય તો પણ, અને શુદ્ધ પરિણામ હોય તો કોઈ પણ પ્રકારે બંધ ન થાય, ક્રિયા ગમે તે હોય, શુભ કે અશુભ નહીં, એમ કહેવું છે. કેમ કે પરિણામે બંધ છે, પરિણામ અનુસાર બંધ છે. નિયમ શું છે, સિદ્ધાંત શું, કે પરિણામ અનુસાર બંધ છે. નાનીન ભંશો ભાષા આચાર્ય મહારાજે ગળે નો ઉતરેવી વાપરી છે કે હે જ્ઞાની, હે સમ્યક દ્રષ્ટિ જીવ, કર્મના ઉદયથી મળી છે જે ભોગ સામગ્રી તેને ભોગવે છે તો ભોગવતો, તમે પૂર્વકર્મનો ઉદય છે, પરિણામ શુદ્ધ છે તો એનાથી બંધ થવાનો નથી. તથાપિ તવ બંધ નાસ્તે, તો પણ તને બંધ અર્થાત જ્ઞાનાવરણા નથી, બંધ નહીં થાય. તને કેવો બંધ નથી, શા માટે બંધ નથી, હવે એનું ચોક્કસ કારણ આપે છે. શા માટે બંધ નથી કે પરાપરાધ જનિત હોવા, એ પરનો અપરાધ છે, તારો અપરાધ નથી એમ કે છે. ભોગ સામગ્રી તેનું ભોગવવામાં આવવું, તેનાથી ઉત્પન્ન થતો, તેનાથી પરિણામથી ઉત્પન્ન નથી થયો. ભોગની સામગ્રી અને તેનાથી ભોગની ક્રિયા, પણ એ કઈ બંધનું કારણ નથી, પરિણામ બંધનું કારણ છે. વાત ત્યાં લઈ જવી છે. એટલે એના ઉપર જરા વિસ્તારથી ભાવાર્થ લખ્યો, કેમ કે આ જગ્યાએ વાત ગળે ઉતરે નહીં એવી છે. ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને, સમ્યક દ્રષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે. બે વિશેષણ વાપર્યા, એક સર્વથા અને એક અવશ્ય પરિણામોથી શુદ્ધ છે. સર્વથા શુદ્ધ છે એમ થોડી અલગ નથી, સર્વથા શુદ્ધ છે અને અવશ્ય પરિણામ એના શુદ્ધ છે. કહેશે કે સહી મુક્ત એવ, એ પણ કહેશે મુક્ત છે એમ પણ કહેશે. અમૃતચંદ્રાચાર્ય કહેશે કે તો મુક્ત જ છે. હવે એમ કહેવા પાછળ આશય શું છે એમને ખબર નથી. કરણ અનુલોમની કે ચોથો ગુણસ્થાન છે, અવિરુદ્ધનું છે, ત્રણ ચોકડી કસાયની બાકી છે, એ કંઈ ખબર નથી એમને. હે તો કાંઈક ઊંડો આશય રહેલો છે. એટલું બધું વજન દેવા પાછળ આચાર્ય ભગવાનનો કોઈક ઊંડો આશય રહેલો છે. એ શું છે? ખરેખર તો એમ પૂછી શકાય આચાર્ય દેવને કે ભગવાન આપ કહેવા શું માગો છો? પણ આમાં આવી રીતની વાત કરીને આપ કહેવા શું માગો છો એ કયો ને? તો કે અમે એમ કહેવા માગીએ છીએ. આચાર્ય દેવ એમ જવાબ દેશે કે અમે એમ કહેવા માગીએ છીએ કે તું સમ્યક દ્રષ્ટિને જોતા શીખ. શું કહેવા માગીએ છીએ? કે તું સમ્યક દ્રષ્ટિને જોતા શીખ. અત્યાર સુધી જે નજરે તું જોવે છો એ નજર તારે કામ આવે એવું નથી, નજર બદલાવી પડશે. એમનું જે અંતરંગ લૌકિક પરિણમન છે એ પરિણમનને તું જો તો તારું મસ્તક નમી પડ્યા વિના રહેશે. એવી વાત છે. અશુભ ક્રિયા ન હોય, અશુભ ઉદય ન હોય અને અશુભ પરિણામ ન થાય એ તો સામાન્ય સંસારી જીવને બને છે. હવે પણ આ પ્રકારના પંચેન્દ્રિયના મોટાના પ્રકાર હોય અને ત્યાં બંધાય નહીં એની વાત કંઈ સાધારણ હોય નહીં. એ કોઈ સાધારણ વાત નથી. એ કોઈ અલૌકિક પુરુષાર્થનું પરાક્રમ હોય તો જ એમ બની શકે. અને એમ જ્યાં બને છે ત્યારે એને એમ કહે છે કે સ્વરૂપ એનું જોવા જેવું છે. એ સ્વરૂપે એને તું જો તો તમે તેને સમ્યક દ્રષ્ટિમાં પરમેશ્વરના દર્શન થશે. કોના દર્શન થશે? પરમેશ્વરના દર્શન છે ને. પરમેશ્વર બુદ્ધિ તને આવશે. અને જો એકવાર પરમેશ્વર બુદ્ધિ આવશે તો તારો સંસાર પણ ખલાસ થઈ જશે. એવી મોટી વાત છે. શું કહ્યું? કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ સર્વથા અવશ્ય પરિણામોથી શુદ્ધ છે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. આ કોઈ અતિશયોક્તિથી કહીએ છીએ એમ વાત નથી, વસ્તુનું સ્વરૂપ છે. આ પરિણામોની શુદ્ધતા હોતા બાહ્ય ભોગ સામગ્રી દ્વારા બંધ કરાતો નથી એવું વસ્તુનું સ્વરૂપ છે. આ ફરીને કીધું પાછું કે આવું તો વસ્તુનું સ્વરૂપ છે. ત્યારે અહીં કોઈ વધારે ઊંડા ઉતરીને શંકા કરે છે, આશંકા લીધી છે કે અહીં કોઈ આશંકા કરે છે કે શંકા નથી કરી હો, શંકાના શંકામાં ફરક છે. શંકા છે એ સમ્યક દ્રષ્ટિ પ્રત્યેનો અવિશ્વાસ બતાવે છે, અને આશંકા છે એ વિશ્વાસ બતાવે છે. અમે વિશ્વાસ રાખીને પૂછીએ છીએ, જરા વધારે અમારા પરિણામોને ઠેકાણે બરાબર કરવા માટે અમે વધારે પૂછીએ છીએ, પણ વિશ્વાસ રાખીને પૂછીએ છીએ કે સમ્યક દ્રષ્ટિ જીવ ભોગ ભોગવે છે તો ભોગ ભોગવતા રાગરૂપ અશુદ્ધ પરિણામ તો થતા હશે ને. તમે કહો છો કે ક્રિયાથી બંધ નથી એવું વસ્તુનું સ્વરૂપ છે અને પરિણામથી બંધ છે એવું વસ્તુનું સ્વરૂપ છે, માઇનસ એ વસ્તુના સ્વરૂપ સાથે અમને વાંધો નથી. હવે અમારે આગળ પૂછવું છે કે એ ભોગવટાની ક્રિયામાં એને પરિણામ તો થાય છે કે નહીં, રાગના અશુદ્ધ રાગરૂપ અશુદ્ધ પરિણામ થાય છે કે નહીં, અને ત્યાં તે રાગ પરિણામ દ્વારા તો બંધ થતો હશે. આ એક અમારો આગળનો પ્રશ્ન પરિણામનો છે. પરંતુ એમ તો નથી, નથી પણ એમ નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે, પાછું વસ્તુનું સ્વરૂપ લીધું, જુઓ ત્રીજી વખત, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં ભોગ સામગ્રીને ભોગવતા સામગ્રી દ્વારા અશુદ્ધ રૂપ કરાતું નથી. બહુ જ વિચક્ષણતાથી રાજમલજીએ આ ટીકા લખી છે. રાજમલજી એક અસાધારણ જ્ઞાની છે, સાધારણ જ્ઞાની નહીં પણ સાધારણ જ્ઞાની છે. ગજબની ટીકા લખી છે. બનારસીદાસ જેવા મહાત્માને એમની આ ટીકા વાંચીને સમયસર નાટક લખવાની પ્રેરણા થઈ ગઈ, એટલે રસ ચડી ગયો એમને. એમનું જે કવિ હૃદય છે એમાંથી પ્રવાહ છૂટ્યો અને સેંકડો પદોની રચના કરી એમને, આખું નાટક સમયસર બનાવ્યું છે. શું કહે છે કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, જો રાગનો જવાબ ન આપ્યો, એમને રાગ થાય છે કે નથી થતો એ જવાબ ન આપ્યો. શું વિચક્ષણતા છે આમાં જવાબ દેવામાં, કે તારી રાગ ઉપર દ્રષ્ટિ છે એટલે તે રાગનો સવાલ પૂછો, અમારી જ્ઞાન ઉપર દ્રષ્ટિ છે એટલે અમે તને જ્ઞાનથી જવાબ દઈશું. ઠીક, હવે જ્ઞાન પણ છે અને રાગ પણ છે. પ્રશ્ન પૂછનારને આશંકા થઈ કેમ કે એનું વજન રાગ ઉપર છે. ઉત્તર દેવા વાળા એમ કહે છે કે તું રાગને જોવાનો બંધ કરને ભાઈ. જ્યારે એમને જ્ઞાન પણ પરિણમે છે, પરિણમ માનને અમે એને કંઈ નથી જાણતા એવું કાંઈ નથી કે એને રાગ પરિણમે છે કે નથી પરિણમતો, અજાણ્યા નથી કાંઈ ઉત્તર દેનારા. પણ જ્ઞાન, જ્ઞાન ઉપર અમારું વજન છે એ શુદ્ધ જ્ઞાને પરિણમે છે, ત્યારે રાગનું સ્વામિત્વ એમને નથી, રાગની ચિકાશ એમને નથી, અને રાગમાં અહંભાવ એમને થતો નથી. ઉલટાનો રાગ ભિન્ન જ્ઞેયપણે જણાય છે. કેવી રીતે રાગ જણાય છે? પરજ્ઞેયપણે રાગ એમને જણાય છે, જે રસકસ વગરનો તદ્દન લુખો નકામો બળતો જળતો જર્જરિત થતો અને ચાલ્યો જતો દેખાય છે. કોઈ માણસ પાછો વળીને ચાલ્યો ગયો, ચાલ્યો જતો હોય, શું છે એની હારે માથાકૂટ કરવાની કાંઈ જરૂર નથી. તમને કોઈ મારવા આવતો હોય, પાછો વળી ગયો, આવતો તો મારવા, પણ એ પાછો વળી ગયો, પીઠ ફરીને હાલવા માંડ્યો, પછી એને વાંય પડવાની કાંઈ જરૂર નથી. એમાં રાગ તો પાછો વળી ગયો, વળતો અમે જોયો. અને સમ્યક દ્રષ્ટિના રાગને કેવો જોયો અમે? પાછો વળતો જોયો અમે. અને જ્ઞાન છે એ ધારા પ્રવાહ રૂપે અને બળવાનપણે, શુદ્ધપણે, શક્તિરૂપપણે, બળવાનપણે એટલે એની શક્તિ ઘણી છે, કે જે નિર્જરા કરે છે, શુદ્ધિની વૃદ્ધિ કરી રહ્યું છે. એટલે અમે તને એનું જ્ઞાન બતાવીએ છીએ. રાગની ચર્ચા નહીં કરે ભાઈ, એનું જ્ઞાન બતાવવાની ચર્ચા કરે. પણ કેવી વિચક્ષણતાથી જવાબ આપ્યો છે. શું કહ્યું? પરંતુ એમ તો નથી, કારણ કે વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં, એમનું જ્ઞાન શુદ્ધ થતાં ભોગ સામગ્રીને ભોગવતા સામગ્રી દ્વારા અશુદ્ધ રૂપ જ્ઞાનને કરાતું નથી. એ જે પૂર્વ સંયોગો છે, સંયોગ કે વિયોગ, તે જ્ઞાનને અશુદ્ધ કરી શકતું નથી. જ્ઞાન તો શુદ્ધ જ રહે છે, જ્ઞાન જ્ઞાન રૂપે શુદ્ધ રહે છે, અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે. અહીં કયું જ્ઞાન છે? અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે. અને એ જ્ઞાન પોતાનું સ્વસંવેદન પોતાને વેદી રહ્યું છે, તે સામગ્રીને વેદી રહ્યું નથી, એમ અનુભવ કરે છે. સ્વયંને વેદતું થતું જ્ઞાન એવો અનુભવ કરે છે કે સામગ્રીને હું વેદી શકતો નથી. સામગ્રી સામગ્રીમાં છે, આ છેલ્લોને આહાર કરે છે. રસના ઇન્દ્રિયનો વિષય છે ત્યાં. ભોગવટામાં શું છે? રસના ઇન્દ્રિયનો વિષય છે. અનેક પ્રકારના સ્વાદ આવે છે. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન સ્વાદ કોનો લીએ છે? આ સવાલ છે. હવે બહુ પિન પોઈન્ટ વાત છે કે એ વખતે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન કોનો સ્વાદ લીએ છે? દાળ ભાત શાક રોટલા મીઠાઈનો ફરસાણનો સ્વાદ લીએ છે કે જ્ઞાન જ્ઞાનનો સ્વાદ લીએ છે? એ સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જ્ઞાનનો સ્વાદ લીએ છે. એને પોતાને જ્ઞાનનો સ્વાદ આવે છે. બાકીના ખારા ખાટા મીઠા સ્વાદને જાણે છે માત્ર ભિન્ન રહીને, પણ વેદતા નથી. અલ્પરાગ થાય છે પણ વેદતા નથી એમ કે છે. અહીંયા વેદે તો બંધાય, અજ્ઞાની પણ વેદી નથી શકતો. બીજી બાજુ લઈએ તો એ જ વખતે બાજુના ભાણામાં બે બે જણા હારે જમવા બેઠા હોય, 50 જણા બે નાત હોય તો આખી 50-100 જણા સાથે જમે, તો મીઠા દ્રષ્ટિ પણ ખરેખર દાળ ભાત શાક રોટલાના સ્વાદને ભોગવી શકતો નથી. માને છે એટલે બંધાય છે, માને છે તે અનુસાર ઊંધું જાણે પણ છે શું આને વેદું છું, ભોગવું છું, મને ખારું લાગ્યું, મને ગળ્યું લાગ્યું, મને સારું લાગ્યું, મને સારું ન લાગ્યું, એ બધા પરિણામ મિથ્યા સહિતના છે, તેથી બંધાય છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ અનુભવતા એવા જ્ઞાની, જ્ઞાની એટલે કેવા? કે જેવું વસ્તુનું સ્વરૂપ છે એવો જ અનુભવ કરતા એવા જ્ઞાની. પર પદાર્થના ભોગવતા કાળે પર પદાર્થને ભોગવતા હોવાનો પોતાનો અનુભવ કરતા નથી, કેમ કે એમ થતું પણ નથી. માટે જ્ઞાન શુદ્ધ રહે છે. સ્વયંને વેદતું અનુભૂતિ સ્વરૂપ એવું જ્ઞાન, જ્ઞાન પોતે જ સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે, એ પોતાને અનુભવતું થકું, પોતાનો સ્વાદ લેતું થકું પરિણમન કરે છે. એ કેવી રીતે બંધાય એમ કે છે, એ બંધાય કેવી રીતે? ન બંધાય. એ જ્ઞાન પ્રતિબદ્ધપણાને પામતું નથી, એવું અંતરંગ એનું પરિણમન છે. એક બીજો પ્રશ્ન વિચારીએ થોડો, એટલે આ ભૂમિકામાં વિચારવું ઠીક પડશે. જુઓ, તમારા બધાનું જ્ઞાન પણ તમારા જ્ઞાનને જ વિદે છે, અને આ વસ્તુ સ્થિતિ બદલવી કોઈ રીતે શક્ય નથી. અંતરંગમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિ દ્વારા જોવામાં આવે તો માલુમ પડે એવી વાત છે. આમ જ થઈ રહ્યું છે, પણ પર સાથે એકત્વપણાના નિશ્ચયને લીધે મૂંઢતાને પામેલું એવું જ્ઞાન એ પ્રકારનો અનુભવ થતો હોવા છતાં એવો અનુભવ કરતો નથી, ઉલટો અનુભવ કરે છે. હું આને વિદું છું, આને વિદું છું, આને વિદું છું ને આને વિદું છું, આમ છે. હવે જે મુમુક્ષુ છે એને એક બીજો પ્રશ્ન, થોડાક માર્મિક પ્રશ્નો વિચારમાં આવ્યા છે. શું કે જો ભાઈ, તને તારા જ્ઞાનનો સ્વાનુભવ કરવાનો ભાવ થયો છે કે નથી થયો? તો કે હા. મુમુક્ષુને હવે પ્રશ્ન છે કે તને ભાવ થયો છે કે હું મારા જ્ઞાનનો અનુભવ કરું? અત્યાર સુધી નથી થયો, કેમ કે ઉલટી પરિસ્થિતિ છોડી નથી, માટે નથી થયો. તો હવે અહીંયા એમ કહેવું છે કે તારું જ્ઞાન સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે, પરનો અનુભવ કરવા ધારે તો પણ ન કરી શકે એવું છે, એવી જ વસ્તુ સ્થિતિ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે, અને સ્વયં અનુભૂતિ સ્વરૂપ છે. તો જે અનુભૂતિ સ્વરૂપ છે એવા તારા ચાલતા જ્ઞાનના વેદનને માત્ર અવલોકવાનું તારું કામ છે, આથી વધારે કાંઈ કામ નથી. શું? આથી વધારે જરાય કામ નથી તારું. જરાક જુદો પડીને આમાં શું છે, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ તો ચાલી રહ્યો છે બધાને, પણ પરથી ભિન્ન પડીને અનુભવ કરવો પડે, કરે તો એ અનુભવ માલુમ પડે. જે પરથી અભિન્નપણું છે, રાગથી ને પરથી અભિન્નપણું છે, મિથ્યા અધ્યા છે, ભાવમાં વર્તી રહ્યું છે, એટલે જ્ઞાન જ્ઞાનના ભિન્ન અનુભવમાં વેદાતું નથી, અનુભવાતું નથી અને માલુમ પડતું. એટલે જે કાંઈ તકલીફ છે એ પર સાથે અભિન્નપણું ભાવમાં કર્યું છે, નહીં હોવા છતાં કર્યું છે, એની તકલીફ છે. આથી આ કોઈ બીજી તકલીફ નથી આમાં. હવે ભિન્ન છે, ભિન્ન છે એને ભિન્નપણે વેદવું છે, જે ભિન્ન છે એને ભિન્નપણે વેદવું છે, અને સ્વયંનું વેદન એ તો એનું સ્વરૂપ છે, સાનુભૂતિ એ તો એનું સ્વરૂપ છે. એટલે મુમુક્ષુ જીવે એ પ્રશ્ન એને પોતાને પોતાને પૂછવો જરૂરી છે કે જો આવી વસ્તુ સ્થિતિ સમજમાં આવે, એવી તો વસ્તુ સ્થિતિ છે, બૌદ્ધિક સ્તરે સમજમાં આવે એવી તો વસ્તુ સ્થિતિ છે કે જ્ઞાન સ્વયં પોતાને વેદતું હંમેશા સ્વસંવેદન સ્વરૂપી છે, સ્વસંવેદન સ્વરૂપી છે એવું તને વિચારમાં તો સમજાય છે કે નથી સમજાતું? ન સમજાતું હોય તો આપણે એની ચર્ચા કરીએ. એ સમજાય એવી જ્યારે વાત છે કે પોતે પોતાનો વેદે છે અને બીજાને ન વેદી શકે, વેદવા માગે તો પણ ન વેદી શકે એવી વસ્તુ સ્થિતિ છે. હવે જે વાત તને સમજમાં આવી એ પરોક્ષ છે. પરોક્ષ પરોક્ષપણે સમજમાં આવે ને, વિચારમાં પરોક્ષપણું છે, એવા વિચાર જ્ઞાનમાં પરોક્ષપણું છે. જ્યારે અનુભૂતિ પરોક્ષ નથી. જ્ઞાન જ્ઞાનને વેદે છે, એ જે વસ્તુ સ્થિતિ છે એ કોઈ પરોક્ષ નથી, એ તો એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ પ્રત્યક્ષ છે. તો પ્રત્યક્ષ ને પ્રત્યક્ષ કરીને બસ આટલું કરવાનું છે. જે વેદન પ્રત્યક્ષ છે એને પ્રત્યક્ષપણે વેદનમાં લે, અને જે તારું જ્ઞાન છે જે તને વેદન સ્વરૂપે સદાય આ બાળગોપાલને અનુભવમાં આવી રહ્યું છે એમ તને પણ અનુભવમાં આવી રહ્યું છે, તો તને તારા અનુભવને જોવામાં તને વાંધો શું છે? એ કે છે, કાંઈ વાંધો હોય તો લાવ, આપણે એનો નિકાલ કરીએ. આપણે શું કરીએ, કોઈ વાતમાં મેળ ખાતો ન હોય ત્યારે શું કહીએ કે તમારે કાંઈ વાંધો હોય કે આપણે એનો નિકાલ કરી નાખીએ. તો હું વાંધો છે એ કહેતો ફરીને મુમુક્ષુએ પોતાને આ એક પ્રશ્ન કરવા જેવો છે કે હે આત્મન, તને કાંઈ વાંધો પડે? મન તો ફક્ત આટલું છે, એટલે કઠણ માનવા જેવું નથી. અરુચિએ કરીને અઘરું છે, અને કામ કરવાની રુચિએ કરીને સહેલું છે. એકડો અઘરો સહેલો એ કયો? એકડો લખવો એ અઘરો કે સહેલો એ કયો? અઘરો હોય તો તમે ન લખી શકો અત્યારે, તમને તકલીફ પડે લખવામાં. એમ નહી, તમે ઘૂંટવાની પ્રેક્ટિસ કરી માટે સહેલો છે. ત્યારે સહેલો થયો છે કે 50-100 વાર કે 200-500-1000 વાર ઘૂંટ્યો હશે એટલે સહેલો થયો છે? નહીતર સહેલો નહોતો, એ એકડો અઘરો હતો. એક વાર વસ્તુ તો એ અઘરો એ નથી ને સહેલો એ નથી, જેવો છે એવો છે, પણ થોડોક મહાવરો અંદરમાં પ્રેક્ટિસ પ્રયાસ કરવો કરવી જોઈએ, એટલી જ વાત છે. એથી વધારે વાત નથી. બીજેથી નવરા થઈને, બીજા કામથી, બીજી જંજાળથી, શું બીજા લગવાડથી નવરા થવું પડે, બીજું કાંઈ નથી. અને અંદર પ્રેક્ટિસ ચાલવી, ભિન્ન પડવાની ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ ચાલવી જોઈએ, પછી સહેલું છે. પ્રેક્ટિસથી સહજ અને સહેલું છે કોઈ પણ કામ. હાજી બોલો. તો પછી સહજ આવે છે, વીરતી પણ સહજ આવે છે. જ્યારે એને પુદ્ગળ વિષયોની રુચિ નથી, પુદ્ગળમાં સુખ બુદ્ધિ નથી, સુખ દેખાતું નથી, તેથી તેની રુચિ નથી, એટલે સહજ જ પરિણામ ત્યાંથી વિરામ પામે છે. એનું નામ વીરતી છે. પરિણામ સહેજે સહેજે ત્યાંથી વિરામ પામતા જાય છે, એટલે સહજ જ ઉપરના ગુણસ્થાનમાં આવે છે. સમ્યક દર્શન થયા પછી પૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ શું કરવા? અવશ્ય અવશ્ય થાય, થાય ને થાય જ એવું શું કરવા? કે સહેજે સહેજે એ ઉપરના ગુણસ્થાનમાં આવે. દોષ થવાનું મૂળિયું બળી ગયું, જે ઝાડનું મૂળિયું બળી ગયું એ સહેજે સુકાઈ ગયો. અરે તમે ગમે એટલા પાણી છાંટીને લીલા રાખો ને, એમ જેનું દોષ થવાનું મૂળિયું બળી ગયું એના દોષ કેટલા દી લીલા રહીએ? એને પૂર્વકર્મનો ઉદય હોય માટે કઈ એના દોષ લીલા રહીએ એમ છે? હે, પૂર્વકર્મના ઉદયને લઈને સંયોગ વિયોગ છે ભોગ સામગ્રીના, તો એનેથી કઈ દોષ લીલા રહીએ કે ન રહીએ? એ તો ઉપરનું પાણી છાંટ્યું છે, એનાથી પાંદડા લીલા ન રહીએ. એ હુકાવાના હુકાવાના ને અને કરમાતા જ જાય છે, ક્ષણે ક્ષણે કરમાતા જાય છે, એવી વસ્તુ એના હાથમાં છે. પોતાનો ભગવાન એના હાથમાં છે, શુદ્ધ સ્વરૂપે નાયક દેવ એના હાથમાં છે, અને એ રૂપ પોતે છે એમ અનુભવ કરે છે. કૃપાળ દેવ અમે પરમાત્મા થયા છીએ. તો કે તમે જ કહો છો કે તમારા ગુરુ પણ કહે છે, તો કે અમારા ગુરુ પણ એમ જ કહે છે. 143 ગાથામાં શું કીધું? 143 ગાથા સમયસારની ટીકા કરતા કરતા કર્મ અધિકારમાં કે પક્ષાંતિક્રાંત થયો તે પરમાત્મા છે. પરમાત્મા શબ્દ વાપરો છે કે નહીં? આચાર્યદેવને ખબર નથી કે આ ચોથા ગુણસ્થાનવાળાને હું પરમાત્મા કેમ કહું છું? હજી તો પક્ષાંતિક્રાંત થયો છે. શું? તો કે પરમાત્મા થયો જાઓ. કેમ કે પરમાત્મા સ્વરૂપે છે ને એવો પોતે અનુભવ પણ કરે છે. હવે ઈ એને પોતાને પરમાત્મા સ્વરૂપે અનુભવ કરે એને બીજી રીતે કહેવાનો કે ચિતરવાનો બીજાને શું અધિકાર છે? હે, એ વાત કાંઈ લાગુ પડે એવી નથી એમ છે. બહુ સરસ જવાબ આપ્યો છો. વસ્તુનું સ્વરૂપ એમ છે કે શુદ્ધ જ્ઞાન થતાં ભોગ સામગ્રીને ભોગવતા તે સામગ્રી દ્વારા જ્ઞાનને અશુદ્ધ રૂપ કરી શકાતો નથી. એ પૂતગળો એની જ્ઞાનની શુદ્ધતાને અશુદ્ધ કરી દે એમ બની શકતો નથી. કેટલીય ભોગ સામગ્રી ભોગવો, કેટલીય ભોગ સામગ્રી ભોગવો. ચક્રવર્તીનો આહાર કેવો હોય છે? એક કોળિયો એના 96 કરોડ પાયદળની રસો રસોઈમાં નાખે તો કોઈ પચાવી શકે નહીં. એના બધા સાર્જન્ટો ને બધા જે સુપ્રિન્ટેન્ડન્ટો યોદ્ધા હોય ને એ બધાને શેણું થઈ જાય, સીધું ચાડા થઈ જાય, પચાવી ન શકે. બધાની રસોઈમાં એક કોળિયો બધો ભાગે પડતો કેટલો આવે? ન પચાવી શકે, જાત જુદી છે એમ કે. પણ એ રજગણો સમ્યક દ્રષ્ટિના જ્ઞાનને અશુદ્ધ ન કરી શકે, ભલે એમાં હીરાની ભસ્મ હોય, ગમે તે હોય. કેટલીય ભોગ સામગ્રી ભોગવો તથાપિ શુદ્ધ જ્ઞાન પોતાના સ્વરૂપે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપે જ રહે છે, એ પોતાની શુદ્ધતાને છોડતો નથી. વસ્તુનું એવું સહજ છે. જો એક બીજો દ્રષ્ટાંત લઈએ આપણે, કપડું ગમે એટલું મેલું હોય, અરે ગંદામાં ગંદુ હોય, એના ઉપર તમે શું લગાડો? સાબુ લગાડો છો કે નહીં? સાબુથી ધોવો છો કે નહીં? તો સાબુ મેલો થાય કે કપડું શુદ્ધ થાય, કયો જ? હે, સાબુ ગંદો ન થઈ જાય કે નહીં? કપડું શુદ્ધ થશે. કેમ કે સાબુનો અશુદ્ધ થવાનો, મેલા થવાનો સ્વભાવ નથી. એ કપડાને શુદ્ધ કરે કરે ને કરે. એમ શુદ્ધ જ્ઞાન પોતાના સ્વરૂપે, એટલે કે શુદ્ધ જ્ઞાન સ્વરૂપે જ રહે છે. વસ્તુનું એવું સહજ સ્વરૂપ છે. આ ચોથી વખત લીધું. એક વાતને સમજાવવી છે, સાબિત કરી દેવી છે, ચોથી વખત લીધું કે આ વસ્તુનું આવું સ્વરૂપ છે. તે કહે છે કે જ્ઞાનમ કદાચ નાપી અજ્ઞાનમ ન ભવેત, અર્થાત શુદ્ધ સ્વભાવરૂપ પરિણમું છે આત્મદ્રવ. આત્મદ્રવ સ્વભાવે શુદ્ધ હતું અને પરિણમું પણ એવું જ, સર્વગુણાંશે સમ્યક્તો. તે અનેક પ્રકારની ભોગ સામગ્રીને ભોગવતા અતીતના અનગણત વર્તમાન કાળમાં ત્રણેય કાળમાં કોઈ પણ સમ્યક દ્રષ્ટિને એમ કહે છે. પાછું એમ નહીં કે પંચમ કાળમાં આમ ને ચોથા કાળમાં આમ, કોઈ ક્ષેત્રમાં કોઈ કાળમાં વિભાવ અશુદ્ધ રાગાદિરૂપ થતું નથી. તે કોઈ પણ પ્રકારે રાગાદિરૂપ કે વિભાવરૂપ કદાપિ થતું નથી. પોતે પોતાના શુદ્ધ સ્વરૂપે જ રહે છે અને શુદ્ધ સ્વરૂપે જ પરિણમે છે. કેવું છે તે જ્ઞાન, કે સંતતમ ભવત, શાશ્વત શુદ્ધત્વ રૂપ જીવ દ્રવ્ય પ્રેરણું છે, માયાજાળની માફક ક્ષણવી નશ્વર નથી, એવું શાશ્વત છે. શાશ્વત શુદ્ધત્વ રૂપ જીવ દ્રવ્ય પ્રેરણું છે, જીવ દ્રવ્ય જે પોતાનું શુદ્ધપણું છે શાશ્વતપણે એવું જ પરિણમું છે. એમ નથી કે ઘડીકમાં રંગ મનુષ્ય મેઘધનુષનો રંગ પલટાઈ જાય, એમ એનો રંગ પલટાઈ જાય એમ છે નહીં. આ તો સ્વભાવ છે. એમ કે છે કે જેનું સામર્થ્ય બે હદ છે, આ એક સ્વભાવ છે શુદ્ધ રૂપે પરિણમવાનો, સ્વભાવ પણ શુદ્ધ છે અને શુદ્ધ રૂપે પરિણમવું એ પણ એનો સ્વભાવ છે, અને એ સ્વભાવ બેહદ છે, એની કોઈ હદ નથી. નહીતર શું થાય કે સાતમી નારકીની વેદના સમ્યક દર્શનને પાડી દે, એટલી બધી તીવ્ર વેદના છે, એટલી બધી તીવ્ર. અહીંયા તો કાંઈ છે જ નહીં, એનો કોઈ લાખમો કરોડમો અબજમો ભાગ નથી વેદનાનો અહીંયા કોઈને, અનંતમાં ભાગે અહીંયા વેદના છે, એટલી અનંત ગણી વેદના ત્યાં છે. તો સમ્યક દર્શનને પાડી દે, આપણે આમ વાત વાત માં પણ એ તો અવિરત ગુણ, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, અવિરત સમ્યક દ્રષ્ટિ. અરે પણ એની તાકાત તો જુઓ, સાતમી નારકીની વેદનાને અહીં હરાવે છે, એ હારતો નથી. સાતમી નારકીની વેદના પાસે પોતે નથી હારતો, એને એ હરાવે છે અને મજબૂત સમ્યક દર્શનમાં રહે છે. તાકાત કેટલી, કે શ્રદ્ધા ગુણ એની પોતાની અનંતી શક્તિથી પરિણમીને કામ કરી રહ્યો છે, એ શક્તિને પરાસ્ત કરવા જગતમાં કોઈ સમર્થ નથી. સાતમી નારકીની નારક વેદના પણ સમર્થ નથી કે સમ્યક દર્શનને મટાડે અને મિથ્યા દ્રષ્ટિ પણ કરાવી દે. એવું શુદ્ધત્વરૂપ પરિણમન છે. ત્યાં પણ નિર્જરાજ કરે છે, આત્મી નારકીમાં પણ નિર્જરા કરે છે, અને સર્વાર સિદ્ધિનો દેવ છે ત્યાં પણ નિર્જરા કરે છે, ત્યાંય નિર્જરા કરે છે. દૈવી સંપત્તિ છે, કાંઈ લેવા કે દેવા, એ બધા પૂતગળના ખેલ જાણે છે. નારકીના હો કે દેવલોકના હો, બધા ખેલ પૂતગળ પરમાણુના છે. મારા શુદ્ધ ચૈતન સાથે એને કાંઈ લેવા કે દેવા. જેટલો પુરુષાર્થ એટલી નિર્જરા, જેટલો પુરુષાર્થ એટલી નિર્જરા. આમ તો સર્વાર્થ સિદ્ધિના દેવ મનુષ્ય થઈને મોક્ષે જાય, એને પછી કોઈ બીજો ભાવ હોય નહીં. પણ નારકીના જીવ પણ મનુષ્ય થઈને જાય છે ને, મોક્ષે જાય છે કે નથી જતું, જાય. તીર્થંકર આદિ જવાના ને, શ્રેણીક મહારાજ આદિ જવાના છે. હવે દ્રષ્ટાંત દ્વારા વસ્તુનું સ્વરૂપ સાધે છે, હવે દ્રષ્ટાંત આપીને એ વાતને સિદ્ધ કરે છે. કારણ કે જે કોઈ વસ્તુનો જે સ્વભાવ, જેવો સ્વભાવ છે તે અનાદિ નિધન છે, તે વસ્તુનો તેવો જ છે. જેનો જે વસ્તુનો સ્વભાવ હોય તે અનાદિ અનંત એવો જ રહે. જળને ચેતન કરી શકાય, ચેતનને જળ કરી શકાય કે ન કરી શકાય. જેવી રીતે શંખનો શ્વેત સ્વભાવ છે તે શ્વેત પ્રગટ છે, એ શંખ ગમે એટલી કાળી માટી ખાય, ધોળો જઈએ માટી ખાય કાળી શંખરીએ ધોળો, અને કોલસાને ગમે એટલો હાબુ દો, ગમે એટલા સોડા કે ગમે એટલા ડિટર્જન્ટ કે ગમે એટલા કેમિકલથી ધોવો, એને કોલસો કદી કાળો મટે નહીં, સ્વભાવથી એવો છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિનો શુદ્ધ પરિણામ હોતો થતો શુદ્ધ છે, એવી રીતે સમ્યક દ્રષ્ટિનો શુદ્ધપણે પરિણમવાનો સ્વભાવ છે. તેથી કોઈ પણ સંજોગોમાં તે શુદ્ધ જ પરિણમે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લઈ લીધા, દેવલોકના સંયોગો લ્યો કે નારકીના સંયોગો લ્યો કે ત્રિયંતના સંયોગો લ્યો, કોઈ પણ સંયોગો લ્યો, ચારે ગતિમાં સમ્યક દ્રષ્ટિ ઉપજે છે, ઉત્પન્ન થાય છે. અને ચારે ગતિના સંયોગો ચિત્ર વિચિત્ર ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. મનુષ્યમાં પણ દરિદ્રમાં દરિદ્ર પણ હોય અને ચક્રવર્તીમાં ચક્રવર્તી પણ હોય, રોગિષ્ટમાં રોગિષ્ટ પણ હોય અને તંદુરસ્તમાં તંદુરસ્ત પણ હોય. ગમે તે હોય એની નિરપેક્ષ છે, એ બધાથી સમ્યક દ્રષ્ટિનું શુદ્ધત્વ પરિણમન છે એ નિરપેક્ષ છે અને શુદ્ધપણે પરિણમવાનો એનો સ્વભાવ છે. વિશેષ લેશો કહે છે, પણ એ તો પરિણામ ફળથી તમે કીધું, આ તો વસ્તુના સ્વભાવથી સમજાવે છે. બોલો, ફળ ઉપરથી તમે સમજાવી લીધી એ વાતને, આ તો ચાલતો વસ્તુનો જે સ્વભાવ છે એની વાત કરે છે, જે ધ્રુવ સ્વભાવ છે.